భవసం భవభీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాముజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదుగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండ అధిపతి సర్వకారణ కారణ సర్వ అవతారి ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవవ్రతాల్వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ నిఛత్ర ఛాయామా వాంస్కేల్యా మందిరమాં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે વાંસકેલિયાને આંગણે સમગ્ર ચરોતર પ્રદેશના ભક્તોના અથાગ ભાવ અને પરાયાસથી શ્રીમદ સત્સંગી જીવન મહાગ્રંથની આ દિવ્ય કથાનું રસપાન કરવાનો આપણને સૌને લાભ પ્રાપ્ત થયો છે. આ જીવનની અંદર જ્યારે જીવાત્મા શરીર ધારણ કરે છે એ શરીર ધારણ કરનારની સાથે જ એ જીવાત્માને ત્રણ કર્મના બંધન નડતા હોય છે. પૂર્વે કરેલા કર્મ જેને આપણે પ્રારબ્ધ ઓળખીએ છીએ, વર્તમાન કરેલા કર્મ જેનું ભવિષ્યમાં ફળ મળવાનું છે જેને સંચિત કર્મ કહેવાય છે, અને એક કર્મ જે કરો અને તત્કાળ ફળ મળે જેને ક્રિયામાણ કહીએ છીએ. મનુષ્યનું જન્મ આ સંસારની અંદર થાય એટલે પ્રારબ્ધ લઈને જન્મે છે. જેમ ઘડાની અંદર પાણી પડ્યું હોય રોજ એમાંથી આપણે પાણી ગ્રહણ કરીએ લઈએ, પણ એમાં ઉમેરો ન કરીએ તો એક સમય એવો આવે કે જે પાણી હતું, પીવાનું જે જળ હતું, એ ઘડામાંથી ખતમ થઈ જાય. એમાં જીવાત્માએ પૂર્વજન્મોની અંદર અનંત સત્કૃત્યો કર્યા હશે, અનંત જન્મોની અંદર એવા પુણ્યકર્મ કર્યા હશે જે આપણા ભાગ્યની અંદર, આપણા પ્રારબ્ધની અંદર આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. પણ મેં જેમ વાત કરી એમ કે આ જન્મ મળ્યા પછી જીવાત્માને જો સત્સંગનો યોગ, સત્કર્મનો યોગ ચાલુ ન રહે તો એક સમય એવો આવે કે પ્રારબ્ધ જે પોતે મેળવ્યું છે એ પ્રારબ્ધ ખૂટી જાય અને અજ્ઞાનતાવશ, અજાણતા જે અવળા કર્મ અથવા તો દુષ્કર્મ આપણાથી થઈ જાય એનું બંધન આપણને આવતા જન્મમાં પ્રારબ્ધ બનીને મળે. જીવાત્માને આવા 84 લાખ યોનિના ફેરાની અંદર, જન્મ મરણના ચક્રની અંદર ત્રિવિધ તાપ થકી મુક્ત કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પોતે પ્રગટ થયા અને આ મોક્ષનો માર્ગ અવિરતપણે ચાલુ રહે, અવિરતપણે વહેતો રહે એવા શુભ આશયથી મહારાજે ષડંગી સંપ્રદાય એની આ શુભ સ્થાપના કરી છે. વાલા ભક્તો, કોઈ પણ સંપ્રદાયની પુષ્ટિ વચનામૃતમાં મહારાજે કીધું કે જે ધર્મગ્રંથ જેમાં પોતાના ઈષ્ટદેવના દિવ્ય ચરિત્રો અને સિદ્ધાંતોનું સ્થાપન કરેલું હોય, જેમાં નિરૂપણ કરેલું હોય, એવા ગ્રંથ વાંચવા સાંભળવા અને એને મનન કરવાથી એ સંપ્રદાયની પુષ્ટિ થાય છે, અર્થાત એ સંપ્રદાયની અંદર જીવાત્માને દ્રઢતા થાય છે. માણસ દ્રઢતાના અભાવે ઘણી વખત સમયના વાવાઝોડાની અંદર પવન જ્યારે ફૂંકાય ત્યારે જ્યારે એનું આત્મબળ જ્યારે દ્રઢ ન હોય, એનો વિશ્વાસ દ્રઢ ન હોય, એની શ્રદ્ધા દ્રઢ ન હોય ત્યારે જીવાત્મા એ વેગમાં આવી, એ પવનના વેગમાં, એ કળિયુગના વેગમાં, એ દેશ કાળ સંઘ ક્રિયા એની અંદર પ્રભાવિત થઈ અને પોતાના મોક્ષ માર્ગથી ચલિત થઈ જાય છે. અને એટલા જ માટે વાલા ભક્તો, આવા ઘોર કળિકાળની અંદર આપણને જે દિવ્ય પ્રાપ્તિ પ્રારબ્ધ યોગે કરીને, અર્થાત પૂર્વના કર્મે કરીને જે સત્કૃ કર્મનો ઉદય થયો, ભગવાનની કૃપા આપણા ઉપર થઈ અને આ દિવ્ય સત્સંગ મળ્યો છે, એ સત્સંગ, એ ભગવાનનું સ્વરૂપ, એ મહારાજની મૂર્તિ, એ આપણા જીવનમાં જળવાઈ રહે, એની મહિમા, એનો મહત્તા આપણા જીવનમાં જળવાઈ રહે એવા શુભ હેતુથી આવા દિવ્ય પ્રસંગો સત્સંગની અંદર આયોજન થતા હોય છે, યોજાતા હોય છે. ભગવાન શ્રીહરિના દિવ્ય કથામૃતનું પાન કરવાથી આપણા મન પવિત્ર અંતકરણ થાય છે. વાલા ભક્તો, આજે વાંસખેલિયા ખરેખર, જોકે સત્સંગ બહુ જૂનો અને જાણીતો છે, વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ધજા પતાકાનો પવિત્ર વાયરો એ આ ગામ ઉપરથી પસાર થતો હોય એટલું નજીક ગામ છે વડતાલથી, પણ આ સત્સંગની અંદર જે દ્રઢતા રહેલી છે, આજે અમને કહેતા આનંદ થાય કે સમયના વાવાઝોડામાં ઉથળી નથી પડી, અથવા તો એના મૂળ જે છે ને જળ, એ મૂળ નબળા નથી પડ્યા, એ વાતનું પ્રતીક છે કે આ સત્સંગ એ ખરેખર એના સિદ્ધાંતને પચાવ્યો છે. બાકી સંતોએ ઘણી ઘણી વાત કરી, લાગણી પ્રેમ અમારા માટે ઘણો છે, પણ એક વસ્તુ અમે જે માનીએ છીએ વાલા ભક્તો, કે અમે બધા તો ભગવાન સ્વામિનારાયણના ચાકર છીએ, એમની ચરણની રજ છીએ. ભગવાન સ્વામિનારાયણનો શુભ સંકલ્પ, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર વાત લખી કે અનંત સૂર્યચંદ્રથી ના તેજથી જે દૈતીપ્યમાન એવું જે અક્ષરધામ, એમાં ભગવાન સદાય દ્વિભૂત સાકાર સ્વરૂપે મહારાજ બિરાજમાન થાય છે, અને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ભૂમિ ઉપર રામકૃષ્ણાદી આવદી અવતાર ભગવાન ધારણ કરે છે, પોતે પ્રગટ થાય છે. એ અનંત જીવાત્માનું કલ્યાણનું શ્રેય તો ભગવાન સ્વામિનારાયણને માથે છે. બાકી નિમિત્ત આ પ્રસંગને બનાવી, કોઈ પણ આયોજનને બનાવી, પણ જ્યાં સુધી ભગવાનની એની ઉપર કૃપા દ્રષ્ટિ નથી પડતી અને મહારાજની કૃપા દ્રષ્ટિ પડે ત્યારે ગમે તેવો પામર જીવાત્મા હોય, આપણા શાસ્ત્રોની અંદર, ભાગવતની અંદર અજામેલનું દ્રષ્ટાંત દીધું છે કે પોતાના જીવનની અંદર ક્યારે કોઈ પ્રકારના સત્કર્મ ન કર્યા, પણ કોઈ સત્પુરુષના સંગે કરીને, કોઈ સંતના સંગે કરીને જ્યારે એને બાળકનું નામ નારાયણ રાખ્યું, અને એમ કહેવાય કે જ્યારે અંત સમય આવ્યો છે અને જમના દૂતો એને લેવા આવ્યા છે, ત્યારે પોતાએ ભયભીત થઈને નારાયણ નારાયણ નામનું સ્મરણ કરીને પોતાના બાળકને બોલાવે, પણ એ નારાયણ સ્મરણથી ભગવાનનો જ્યારે સાધ કર્યો છે ત્યારે ભગવાનના પાર્ષદે આવી યમના દૂતો થકી એનું રક્ષણ કર્યું છે, અને એને મોક્ષ માર્ગ માટે સુલભ થાય એટલા માટે બદ્રિકાશ્રમમાં તપ કરવાનું સફળ એને પ્રાપ્ત થયું છે. ભગવાનની સાનિધ્યની વાલા ભક્તો એટલી ક્ષમતા છે, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપમાં એટલી શક્તિ છે કે પામર જીવાતમાં આવ્યો હોય આ જગતની અંદર, કોઈ સારું કામ કરતું હોય ને ત્યારે એને અવરોધ કરનારા વધારે મળે. મહારાજે આ દિવ્ય સંપ્રદાયની જ્યારે સ્થાપના કરી ને ત્યારે પણ આવા પ્રશ્નો ઘણી વખત મહારાજને આવતા. એક વખત મહારાજ સુરત જતા અને રસ્તામાં એક બાવો મળ્યો, એ બાવો કોઈ પંથી હશે પણ ખૂબ દ્વેષી, ને મહારાજના પ્રભાવથી, મહારાજની જે ગુણાનુવાદ ગવાય એનાથી એને ખૂબ રાગ દ્વેષ ઈર્ષા થાય. એટલે મહારાજ, સંતો, ભક્તો બધા સુરત જતા હશે, રસ્તામાં મળ્યો, તે મહારાજને કે યે પંથ ક્યો ચલાયા, મહારાજને કે પંથ ક્યો ચલાયા. ત્યારે મહારાજે બહુ વિવેક રાખીને કીધું, મહારાજ કે પંથ મેને નહીં ચલાયા, પીછે જો આ રે સુરાખાચર આવતા હતા પાછા, મહારાજ કે વો પીછે આતે હૈ ના ઉન્હોને ચલાયા, ઉસકે પાસ જાઓ. ઓલો પોતે ચરસ ગાંજા એવા વ્યસનો તો આદિ, આંખો લાલ, ગુમ, ભયંકર શરીર. સુરા ખાચર પાછળ જઈને કે સુરા ખાચર ને કે એ પંથ ક્યો ચલાયા, હવે તો સુરા ખાચર હતા. આપણે તો હજુ ઘણું બધું ભગવાન ઉપર રાખી અને ધીરજ રાખીને બેઠા છીએ, પણ સુરા ખાચર હતા. અહીંયા આણંદમાં જ એક બહુ સુંદર પ્રસિદ્ધ પ્રસંગ છે. આપણે રોકડીયા હનુમાનજી બધા દર્શન કરવા જાઓ છો, એનો બહુ સુંદર ઇતિહાસ છે, ઘણી વખત આપણે કથામાં સાંભળ્યો છે. પણ એ સુરા ખાચરને ખ્યાલ આવ્યો કે એ પંથ ક્યો ચલાયા. સુરા ખાચર ઘોડેથી હેઠે ઉતર્યા અને ઓલા બાવાની દાઢી ચાલી અને બે પાછળ બેડામાં બરાબર દીધી ને કે યું ચલાયા. મારો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે ભગવાનના યોગમાં પછી તો સુરા ખાચરના પગે પડ્યો ને હું તમારી ગાય. કહેવાની પાછળનો ભાવાર્થ એ જ છે વાલા ભક્તો, કે આપણી જ્યારે નિષ્ઠા દ્રઢ હોય ત્યારે આપણે, કોઈ આજે આપણને એમ કે સત્સંગ કેમ કર્યો, તો હું એમ કહું સત્સંગ આમ કર્યો. આ દ્રઢ સત્સંગ થયો, આનું નામ સત્સંગ કહેવાય. સત્સંગ ક્યારે થયો કહેવાય? માત્ર વેશભૂષા કે નામ સ્મરણ, માત્ર મહિમા વગરનું કે સિદ્ધાંત વગરનું કે મર્યાદા વગરનું જો આપણે કોઈ પણ કાર્ય હોય ત્યારે એને સત્સંગ નથી કીધો. મહારાજે વચનામૃતમાં બહુ સુંદર લખ્યું, જેનો સત્સંગીની વ્યાખ્યા, જેનો નિયમ નિશ્ચય અને પક્ષ દ્રઢ હોય એને સત્સંગી કહેવાય. મહારાજે કીધું, કદાચ બહુ સારો કુશાગ્ર હોય, મંદિરમાં સારી શક્તિ સેવામાં દાન આપતો હોય, ભક્તિ કરતો હોય, કદાચ ભગવાનનું નામ લેતો હોય, મહારાજ કે અમે એને ગુણ બુદ્ધિ જેવો જાણીએ, પણ સત્સંગી, દ્રઢ સત્સંગી અમે ન જાણીએ. આવી પાછળની કહેવાની પાછળનો હેતુ એટલો જ છે વાલા ભક્તો, કે આપણા જીવનની અંદર જે અત્યારે ભગવાનનું અંગ એક મજબૂત થયું છે, મહારાજના સિદ્ધાંતોનું અંગ મજબૂત થયું છે, એનો મહિમા કેટલો છે જાળવી રાખવાની જરૂર છે. ભગવાનના પ્રતાપથી, ભગવાનની કૃપાથી આજે આવો સુંદર કથાપારાયણનો પ્રસંગ આપણે બધાએ યોજ્યો છે. બધા હરિભક્તો ખૂબ હળીમળીને એની અંદર સહકાર આપ્યો છે. આ કથાની અંદર સંતો કથા કરે છે, આવો સુંદર વરઘોડો નીકળ્યો, મંડપ બંધાણો, આ બધું પુરુષાર્થ. યજમાનોએ પોતાની સદલક્ષ્મી આપી, સ્વયંસેવકોએ તનતોડ મહેનત કરી, પણ આ કથાની આ સફળતા નથી, આ શરૂઆત છે. આ કથાની સફળતા ક્યારે કહેવાય? કે જ્યારે આ શાસ્ત્રની અંદર રહેલા શબ્દો એ માત્ર શાસ્ત્રમાં ન રહે પણ આપણા હૃદયમાં જ્યારે સ્થાન મેળવે. આ શાસ્ત્રની અંદર સત્સંગી જીવનના સિદ્ધાંતો એ માત્ર સત્સંગી જીવનમાં વાંચવા ખાતરના સિદ્ધાંતો નથી, પણ જ્યારે આપણા જીવનનું અંગ બને અને આ મહારાજની મૂર્તિ એ માત્ર આપણે આંખોથી દર્શન થાય એમ નહીં પણ આપણા અંતઃકરણની અંદર જ્યારે વસી જાય ત્યારે એમ માનજો કે આપણો આ દાખલો સફળ થયો છે. જ્યાં સુધી એની અંદર કચાશ હોય તો નિરાશ થવાની જરૂર નથી, પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. શ્રવણ મનન નિધિધ્યાસ મહારાજે ઉપાય બતાવેલો જ છે. એક વખત સાંભળો, બે વખત સાંભળો, પાંચ વખત સાંભળો, એનો વિચાર કરો, એનું મનન કરો, એનો નિધિધ્યાસ કરો, મહારાજ કે એક વખત મૂર્તિ ચોક્કસ તમારા હૃદયની અંદર વસશે. આજે આપણો દાખલો એ તરફ આપણે સાર્થક કરીએ. બાકી ઘણા દ્વેષી લોકો હોય, સંતોએ જોકે પૂર્વ બહુ વાત કરી છે વિસ્તારથી એટલે હું પુનરાવર્તિ નથી કરતો, પણ એક બહુ સુંદર નાનો એક પ્રસંગ, મહારાજના સાનિધ્યમાં મહારાજની કૃપા દ્રષ્ટિ પડે તો જીવાત્માને સુફળની પ્રાપ્તિ થાય. પામરમાં પામર જીવાત્મા હોય, આ જીવની અવળી એવું છે ને કે આપણે હંમેશા પોતાનું મનનું ધાર્યું કરીએ છીએ. મહારાજની બાંધેલી મર્યાદાને જો ધ્યાનમાં રાખીને વર્તીએ ને તો જીવાત્માને ક્યારેય કષ્ટ કે ક્યારેય દુઃખ ના આવે, પણ પોતાનું ધાર્યું કરવાની ટેવ પડી હોય અને એ રાગ દ્વેષ અને પોતાના અહમમત્વ અથવા તો સ્વાર્થે વશ થઈને, અજ્ઞાનતાએ વશ થઈ જીવાત્મા સત્સંગનો માર્ગ ભૂલીને જ્યારે બીજે માર્ગે વળે ત્યારે જીવાત્મા મોક્ષથી આગો જતો રહે છે. આમાં નુકસાન સત્સંગનું નથી થતું, ભગવાનનું નથી થતું, પણ જીવાત્માનું કલ્યાણ બગડે છે. અને આજે ચિંતા મહારાજને એની છે, એટલે મહારાજ પામરને પતિત જીવાત્મા હોય આવા એટલા મહારાજે સમયાઓ આપણા સંપ્રદાયની અંદર ઉજવ્યા. શાકોત્સવ હોય, રાસોત્સવ હોય, રંગોત્સવ હોય, કથાપારાયણ પ્રસંગ હોય, પણ આ બધાની પાછળનો કોઈ જો તાત્પર્ય હોય ત્યારે મહારાજનું એક એન કેન પ્રકારે જીવાત્મા સત્સંગના યોગમાં આવે, મહારાજની મૂર્તિના જેને દર્શન થાય. અને મહારાજની મૂર્તિ તો કેવી, મહારાજે આપણા સંતોએ ગાયું છે ને કે લોહી ચુંબક જેમ લોઢાને આકર્ષે, એ મહારાજના યોગમાં મહારાજના એક વખત દર્શન કરે તો જીવાત્માની વૃત્તિ ખેંચાઈ જાય, એવું જ એનું સુંદર પ્રભુત્વ. આપણને જ્યારે એવા દિવ્ય ભગવાન મળ્યા છે, મહારાજ જ્યારે આ પૃથ્વીની ઉપર મનુષ્ય ચરિત્ર જ્યારે કરતા, ચાર વખત એક વખતનો પ્રસંગ છે, ત્યાં ગઢપુરની પાસે માંડવધાર ગામ છે અને માંડવધાર ગામમાં બધા ભક્તો, એ મૂળ માંડવધાર એટલે દરબાર દાદા ખાચરના ગરાસનું એની અંદર એના ભાગ જમીનો ખરી, એટલે વ્યવહારિક કારણોસર દાદા ખાચર સાથે માંડવધારના ભક્તોને કે જે ત્યાંના નિવાસીઓ છે એને કોઈ તકરાર હશે. મિલકત ને જમીનની આપણે ત્યાં વ્યવહારની અંદર ઘણી વખત પ્રશ્નો ઉભા થતા હોય, પણ એ રાગદ્વેષે કરીને દાદા ખાચરના કારણે ભગવાન સ્વામિનારાયણ સાથે રાગદ્વેષ રાખેલો, અને મહારાજ સાથે એમાં એક રબારી હતો અજો નામેનો. એ રબારીને મહારાજનું કોઈ દિવસ દર્શન કરેલા નહીં, કોઈ દિવસ મહારાજનો મહિમા કથા વાર્તા કોઈ એનો યોગ થયેલો નહીં, પણ દ્વેષ કર્યા કરે લોકોની સાંભળેલી. આપણે મૂળ તકલીફ એ થાય છે, જીવાત્માને સાંભળેલી કોઈ કે કાગડો કાન લઈ ગયો તો તપાસ કાન નથી અડતા, કાગડાની પાછળ દોડીએ છીએ. કોઈ કે સત્સંગની અંદર આ થઈ ગયું, સંપ્રદાયમાં આ થઈ ગયું, આ આમ થઈ ગયું, પણ આપણે સત્સંગના સિદ્ધાંતોના માપદંડથી એની પરીક્ષા કરવાની જરૂર છે. જો માપદંડના પરીક્ષે પાસ થાય, જો માપદંડની અંદર ભગવાનની સ્થાપેલા સિદ્ધાંતોની અંદર જો પાર ઉતરે તો આપણે સ્વીકાર્ય, અને એ માપદંડમાંથી બહાર નીકળી જતું હોય તો આપણા માટે સ્વીકાર્ય નહીં. આવો સિદ્ધાંત રાખ્યા સિવાય જ્યારે આપણે વર્તીએ ને ત્યારે આપણે ભૂલાતું. ઓલા અજા રબારીને ભગવાન સાથે દ્વેષ, એટલે આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એમ લખાણું કે એને એટલો બધો દ્વેષ કે મહારાજનું નામ પડે ને બળતરા થાય, ભગવાનનું નામ પડે ને બળતરા થાય. અને એમાં એક વખત એને કંઈક વ્યવહાર પ્રસંગે કંઈ ગાયો વાયો લેવા માટે કંઈક પરદેશ જવાનું થયું, એટલે ઘરનાને એમ કહીને ગયા કે આ સ્વામિનારાયણવાળા આવે ને તો દૂધ ન આપશો. એના ઘરના પરિવારને એવું કહીને ગયો અજો બરબારી કે આ સ્વામિનારાયણવાળા આવે તો એને દૂધ ના આપશો. પણ મહારાજની દિવ્ય ચરિત્ર, મહારાજ તો જે દ્વેષી હોય ને એનો ઉદ્ધાર કરે છે, હો અમારા દાદા એટલા દયાળુ છે, દ્વેષી હોય એનોય ભગવાન ઉદ્ધાર કરે છે. અને ભગવાનને એ મહારાજનું એ દયાળુપણું છે ને, એટલે જ એમને ભગવાનને આપણે પતિત પાવન, હમ ગરીબ નવાઝ આ બધા નામથી ભગવાનને એટલે બિરદાવીએ છીએ કે ભગવાન કોઈના કર્મ સામે જોતા નથી. કર્મ સામે જોવા જાય ને તો આપણામાંથી કોઈનો ઉદ્ધાર કદાચ થાય. આપણા જીવનની અંદર જાણે અજાણે એવા કર્મ થતા હોય, પણ ભગવાન જેને મહારાજે કીધું કે સત્સંગની અંદર, મહારાજ વચનામૃતમાં બહુ સુંદર વાત લખી વાલા ભક્તો, પાછી મૂળ કથા ઉપર આવીએ આપણે, પણ એક પ્રસંગ મહારાજનો સિદ્ધાંત મહારાજે કીધું કે કોઈના જીવનમાં જો કદાચ કચાશ હશે, કોદા વર્તનની અંદર કોઈ ખોટ હશે તો મહારાજ કે છે એ નપશે, પણ જેના નિશ્ચયમાં જે ખોટ હશે ને તો મહારાજ કે મોક્ષ માર્ગમાંથી ક્યારેય નહીં પાર પડે, એ ક્યારેય મોક્ષ માર્ગમાં પાર નહીં ઉતરે. એટલે આપણો નિશ્ચયની દ્રઢતાની વાત છે વાલા ભક્તો. એટલે આ હજારબારીને એટલો મહારાજનો દ્વેષ, ઘરનાને કહીને ગયા કે ભાઈ અને સ્વામિનારાયણવાળા આવે ત્યારે એમને દૂધ પણ આપવું નહીં. મહારાજને આ બાજુ લીલા ચરિત્ર કરવાનું મન થયું, એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સંતો દરબારગઢમાં બેઠા હતા, એટલે સંતોએ સહેજ રમૂજ કરી કે મહારાજ બધા હરિભક્તો જ્યારે રસોઈ કરાવે છે ત્યારે તો તમે રસોઈના જમાડો છો બધાને, પણ આજે તમે કરીને જમાડો ને તમારા થકી આ રસોઈનું આયોજન થાય ત્યારે મહારાજ કે સારું અમે કરશું આયોજન. એક બાજુ મહારાજે આ અજા રબારી એના ગામાંતર ગયો અને મહારાજે અજાનું રૂપ લઈ અને એના ઘરે ગયા. મહારાજ કેવી લીલા કરે છો, એન કેન પ્રકારે. મારો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે એન કેન પ્રકારે જીવાત્માનું કલ્યાણ કેમ થાય. અજા રબારીને ઘરે ગયા અને એને જઈને વાત કરી, ઓલા ઘરવાળા કે હમણાં તમે ગયા હતા ને પાછા કેમ આવ્યા, કારણ કે હું રસ્તે જતો હતો ને સાપ આડો ઉતર્યો અને હું ઝાડ ઉપર ચડી ગયો, પણ એ સાપ નીચે કુંડળી માળીને બેઠો ફેણ માંડી, એટલે મેં બધાએ દેવી દેવતાઓને સંભાર્યા, મેં બધાએ ઓઝાને સંભાર્યા, પણ એ સાપે મને એમાંથી રક્ષણ થયું નહીં. પછી છેલ્લે મને કીધું કે આ સ્વામિનારાયણને લોકો ભગવાન કહે છે, તો એ જો ભગવાન હોય ને તો મારી રક્ષા કરે, નાના થકી મને મુક્ત કરાવે, અને સાપ જતો રહ્યો. આ કોણ કહે છે? મહારાજ કહે છે અજાના રૂપમાં. મહારાજ એમ કહે છે કે સ્વામિનારાયણનું નામ લીધું અને ઓલો સાપ જતો રહ્યો, એટલે મેં સંકલ્પ કર્યો હતો કે મહારાજને દૂધપાકને પૂરીનું રાંધણ કરીને જમાડવું, એટલે કાલે સવારે આપણી ગાયોનું જે દૂધ છે કે ભેંસોનું દૂધ છે એને લઈ અને ઘરડા આપી આવજો, એમ કરીને ઓલો તો મારા તો અંતર ધ્યાન થઈ ગયા અજાના રૂપમાં જે ગયા હતા. ઓલા ઘરવાળા જેને આવી ગયા, પંદર દાડે જ્યારે અજો પાછો આવ્યો ત્યારે બધા અહેવાલ લીધા, એટલે અહેવાલ લીધા ત્યારે કીધું કે ભાઈ તમે કહી ગયા હતા કે ના પાડીને ગયો હતો. અજાને અજો કે હું તો ના પાડીને ગયો હતો, કે તમે પાછા આવ્યા હતા ને કહીને ગયા હતા, એટલે અજાને થયું કે કંઈક કપટ થયું છે, એટલે પોતે અમુક લઈને ગયા. દરબારગઢમાં મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન છે લિમતરુને નીચે, અને દિવ્ય સભા ભરીને બેઠી છે. મહારાજના જ્યાં દર્શન થયા ત્યાં તો કૃષ્ણના દર્શન કર્યા એના લજાને, ત્યાં પગે પડી ગયો. કહેવાની પાછળનો જે સ્વામિનારાયણ નામનો દ્વેષી હતો, મહારાજના એક વખત યોગમાં આવ્યા, દર્શન કર્યા. સહેજાનંદ સુજાણ ભેટી ભ્રમણા ભાંગી રહે. આપણી ભ્રમણા ભાંગી જાય, આપણી વૃત્તિ ખેંચાઈને ભગવાનના મૂર્તિની અંદર જોડાઈ જાય, આવું સુંદર ભગવાનનું દિવ્ય સ્વરૂપ આપણને મળ્યું છે, ત્યારે આપણી દરેકની એક જ ફરજ છે વાલા ભક્તો. આ જન્મ વારે વારે નથી મળતો, મનુષ્ય જન્મ વારે વારે તો નથી જ મળતો, અતિ દુર્લભ છે, પણ સાથે સાથે આવો સત્સંગ પણ મળવો અતિ દુર્લભ છે. માટે જ્યારે આવી આપણને સત્સંગ અને હવે ભગવાન સ્વામિનારાયણ જેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશ્રય પ્રાપ્ત થયો છે ત્યારે આ જન્મે જીવાત્માનું કલ્યાણ એ એક જ માત્ર જીવાત્માનું લક્ષ્ય, લૌકિક સિદ્ધિઓને કે લૌકિક માયાના જે પંચભૌતિક જે આ બધા વિષયો છે, વિષયોને આપણે ભોગવવા કે આના મોજમાં આનંદ લેવા નથી આવ્યા, આત્માનું કલ્યાણ કરવા મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. તો આજે એ શ્રેય શેમાં રહેલું છે? તો એ શ્રેય આ સત્સંગમાં રહેલું છે, ભગવાનના સાનિધ્યમાં રહેલું છે, ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળવામાં રહેલું છે. માટે આજે આ લાભ લઈ અને આપણે બધા કૃતાર્થ બન્યા છીએ. ભગવાનને ચરણારવિંદમાં એટલી જ પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી શ્વાસ ચાલે ભગવાનના ગુણાનુવાદ હંમેશા સાંભળતા રહીએ, મહારાજની મૂર્તિનું અખંડ સ્મરણ કરીએ, અખંડ ધ્યાન રાખીએ. આ જ અમારે જોઈએ છે, આનું ફળ બીજું કાંઈ નથી જોઈતું. આ જીવની અંદર, આ શરીરની અંદર જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મહારાજની અંદર વૃત્તિ અખંડ રહે, અને જે દિવસ શરીર ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે મહારાજના ધામમાં એમના ચરણારવિંદની સેવા કરીએ. આ જ આપણું આ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, અને એ લક્ષ્યને જો ધ્યાનમાં લઈને આપણે ચાલશું તો નક્કી આપણો આ જન્મ મનુષ્ય દેહ સાર્થક થશે, આ જન્મ આપણો સફળ થશે. આજે આવું દિવ્ય વાતાવરણ મસ્ખેલિયાની આંગળી જ્યારે સર્જાણું છે ત્યારે ચોક્કસ બધા હરિભક્તો વતી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં ચોક્કસ અમે પ્રાર્થના કરશું કે આમાં શું છે, અમે બધા મહેનત કરીએ પણ આ મહેનતને તમે જ્યાં સુધી એને ગ્રહણ ન કરો ત્યાં સુધી અધૂરી છે. બંને પક્ષે જોઈએ, હા, વક્તાએ કથા કરી પણ એ કથાને તમારા જીવનમાં ન ઉતારો. એટલે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ આપણે આજના દિવસે કે અમને ભગવાનના દિવ્ય સિદ્ધાંતોને અને ભગવાનની બાંધેલી મર્યાદાઓના પ્રમાણે આ જીવન વિતાવી શકીએ એવી મહારાજ અમને સમજણ, શક્તિ અને બળ આપજો. અમારી વૃત્તિ આપના સ્વરૂપમાંથી ક્યારેય ડગે નહીં, આપની આજ્ઞામાંથી ક્યારેય અમને લોપ કરવાનો સંકલ્પ પણ ન થાય, અને આપણા સંપ્રદાયની અંદર અમે તન મન ધનથી જે પણ અમારી યથાશક્તિ ભગવાને આપણને શક્તિ સગવડ આપી છે એ પ્રમાણે સત્સંગની સેવાની અંદર અમે એને ઉપયોગમાં લઈએ તો અમારું આ મનુષ્ય જીવન સાર્થક થાય અને આપની પ્રસન્નતા અમારા ઉપર ઉતરે એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા દ્રષ્ટિ રાખે એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વધારે સમય નથી લેતો, જોકે કથા બહુ મધુર છે અને કથાનું શ્રવણ આજે ત્રીજો દિવસ છે, હજુ ચાર દિવસ બાકી છે, પણ નિત્ય કથા આવી સાંભળવાનું આપણે જો એક વ્યસન જેવું રાખીએ ને તો એ વ્યસન દ્વારા ભગવાનના સ્વરૂપનું વ્યસન આપણને બંધાવવાનું છે, એને હાનિ કરતા વ્યસન નથી. બીજા વ્યસન કરો ને તો ઘણઘણા રોગ થાય છે, પણ આ રોગ મુકાવનારું વ્યસન છે. એટલે સત્સંગનું, કથા વાર્તાનું વ્યસન, ભક્તિનું વ્યસન આપણે હંમેશા રાખવું અને એ પ્રમાણે જીવન જીવીએ એવી ભગવાન સર્વને શક્તિ આપે, ખાસ કરીને અમારા યુવાનો. જોકે જેમ અમારું આ કામ બધાએ સંતો હરિભક્તો ખૂબ બધાએ વખાણ કરો છો, જોકે હું એનો હકદાર નથી, કારણ કે આ શરીર જે પણ કામ કરે છે એમાં બે શક્તિ કામ કરે છે. એક અંદર અંતરાત્મા રહેલા ભગવાન સ્વામિનારાયણ કામ કરે છે, અને બીજું આ શરીરની અંદર આ સત્સંગો ખાસ કરીને યુવાનોની શક્તિ છે. આ યુવાનોની શક્તિ, તમારું પ્રેમ છે કે આ કામ થાય છે, એટલે અમારું આ અહેસાન નથી પણ અમારું આ ફરજ છે, કર્તવ્ય છે, એટલે અમે કરીએ છીએ. એટલે એ વર્તુને બધા હરિભક્તો ધ્યાનમાં રાખી અમારું જેમ અમે સમજી અને કર્તવ્ય કરીએ છીએ, સંતો એમનું કર્તવ્ય સમજીને જે કરે છે એમ હરિભક્તો પણ પોતાનું કર્તવ્ય સમજી જ્યારે જ્યારે સંપ્રદાયને સત્સંગને જરૂર પડે સિદ્ધાંત માટે ત્યારે કટિબદ્ધ થઈ અને સેવામાં બધાએ જોડાજો, ભગવાનનું ખૂબ ભજન કરજો, એ જ બધા હરિભક્તોને અમે ભલામણ કરીએ છીએ. વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધરમ ધુરંધર આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાજશ્રી તથા અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી સારા એ સત્સંગ સમાજને અંતરથી આશીર્વાદ આપી ભગવાન સૌનું કલ્યાણ કરે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાન સ્વામી મહારાજ.